તારીખ 6/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 532 અને 533 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 312
532 બોલ છે, ચાલી ગયો છે, અને એના ઉપર થોડી ચર્ચા બાકી છે. અહીંયા દ્રવ્યાનુ યોગનો એક એવો સિદ્ધાંત કયો કે એક ગુણના પરિણામનું પ્રત્યેક ગુણના પરિણામનું સ્વતંત્ર થાય છે. દ્રષ્ટાંત એ લીધો કે ચારિત્ર ગુણ સ્વતંત્ર પરિણમે છે, જ્ઞાન ગુણ સ્વતંત્ર પરિણમે છે. ચારિત્ર ગુણમાં મુનિદશા ખસીને આયુષ પૂરું થતાં દેવલોકમાં નિયમથી મુનિનો ઉપજન થાય છે. મુનિને દેવલોક સિવાય મનુષ્યમાંથી છૂટીને બીજી પર્યાય થતી નથી. તે પણ ઉપરના સ્વર્ગમાં 16 સ્વર્ગ ને એની ઉપર છે, 5 અનુત્તર વિમાન ત્યાં ઉપજે છે. ત્યાં ચતુર્થ ગુણ સ્થાન રહે છે. ચારિત્રની દિશા સ્વરૂપ સ્થિરતા હીની થઈ જાય છે. સાધતા સાધતા મર્યાદિત કાળમાં પૂર્ણ સાધન ન થયું તો વળી નીચે આવવું થયું. કેવા કેવા નિયમો છે પર્યાયમાં, બહુ નીચેથી આ નિયમ લાગુ પડે છે કે જો સાધક જીવ આગળ ન વધે તો પાછળ જવાનો પ્રસંગ આવે. મોક્ષુ જીવ પણ આગળ ન વધે તો પાછળ જવાનો પ્રસંગ આવે. આગળ જાય કા પાછળ જાય, કેમ કે પરિણામ છે એ ચાલ છે. પરિણમનની જે ચાલ છે, પરિણામે તો ચાલવું છે. જીવ સતત ચાલે છે, કાં તો એ આગળ ચાલે છે, કાં તો એ પાછળ ચાલે છે. બે માંથી એક જગ્યાએ ચાલનું થાય ને થાય છે. જો આગળ ન ચાલી શકે તો નિયમથી એનું પાછળ ચાલવું થઈ જાય, કેમ કે ચાલ એની બંધ નથી. પાછળ જવાનું થાય, સૂક્ષ્મપણે થાય ત્યાં સુધી ખબર ન પડે, સ્થૂળપણે થાય ત્યારે ખબર પડે. પોતાને પણ ખબર પડે ને બીજાને પણ
ખબર પડે,
ખબર પડી જાય. આ સ્થિતિ મુનિરાજ પણ છઠ્ઠું સાતમા ગુણ સ્થાનની શુદ્ધિ પ્રગટ કરી હોય, કેવળ જ્ઞાન લીધું કે લેશે એવી પુરુષાર્થની રમઝટ હોય, તો પણ જો આયુષ પર્યંતમાં કેવળ જ્ઞાન ન લઈએ, અંતરમૂળ સ્થિર ન રહી જાય, ન રહી શકે, જાય નીચે ચોથે ગુણ સ્થાન. દીપચંદજી બોલ લીધો કે અગ્રહિત મિથ્યાત્મા આવ્યો હોય ગ્રહિત છોડીને, અને જો મિથ્યાત્મને ટાળે નહીં તો ગ્રહિત મિથ્યાત થઈ જાય. અગ્રહિત ગ્રહિતને સાધે છે, સાધક સાધ્યના બોલમાં. અગ્રહિત તો ગ્રહિત તો નીચેનું ગુણસ્થાન, નીચેનો પરિસ્થિતિ છે. મિથ્યાત્મા અને મિથ્યાત્મા, ગ્રહિત મિથ્યાત તો નીચેનો હલકું મિથ્યાત છે. તો અગ્રહિત સાધક સાધન અને ગ્રહિત મિથ્યાત્વ એનું સાધ્ય, કે હા એવું બને છે. કેમ કે અનાદિની જે રાગમાં અને પરમાં સુખ બુદ્ધિ છે એ જો ટાળી ન શકે તો એ બુદ્ધિ, એ પરિસ્થિતિ, એ સંસ્કાર પાછા જોર પકડે છે, અને જીવના પરિણામમાં નીચેની સ્થિતિમાં લઈ આવે છે. અહીંયા એક વિચાર એ લેવો છે સ્પષ્ટીકરણમાં કે જીવનું જે પદાર્થ વિજ્ઞાન છે જેનું નિરૂપણ મુખ્યપણે દ્રવ્યાનુયોગમાં છે, ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં છે, એ જે જીવના નિરૂપણમાં વૈજ્ઞાનિક રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એવા જે ભેદથી એની વસ્તુ વ્યવસ્થા સમજાવવામાં આવે છે એમાં એની મૂળની જે શક્તિઓ છે, જે સ્વભાવ છે, એ ઉપરાંત દ્રવ્યના ધર્મો, ગુણના ધર્મો અને પર્યાયના ધર્મો છે. સાયન્સની ભાષામાં જેને પ્રોપર્ટીઝ કહેવાય, મૂળ શક્તિઓને એની પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે, મૂળી શક્તિ, અને ગુણધર્મોને એના કેરેક્ટર્સ કહેવામાં આવે છે. પ્રોપર્ટીઝ અને કેરેક્ટર્સ દરેક પદાર્થને જે સાયન્સ ભણતા હોય એનો આ ફિઝિક્સનો વિષય છે. એની ફિઝિકલ પોઝિશન શું છે એ જો વિચારવામાં આવે તો એ જે જીવના ધર્મો છે એમાં કેટલીક વિચિત્રતાઓ છે કે પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. એક જ જીવ પદાર્થને પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. જેમ કે ઈશ્વરને એ જીવ સંસ્કારને ઝીલનારો છે, અનિશ્વરને એ જીવ સંસ્કારને ન ઝીલે એવો છે. બે ધર્મ એનામાં છે. 47 નહીં આવી શીખાયેલો છે. અહીંયા થોડું સ્પષ્ટીકરણ કરવા યોગ્ય છે કે સામાન્ય રીતે એમ તો સમજ્યા છીએ કે જો રાગ મંદ થાય અથવા ચારિત્ર ગુણના પરિણામમાં વિશુદ્ધિ થાય, રાગ ઘટે, મંદ થાય અથવા ઘટે તો જ્ઞાનાવરણીનો પણ ક્ષુક્ષમ થાય ને જ્ઞાન ઉગડે. શ્રદ્ધાન પ્રગટે દંશન મૂલો તમો તો એના અનંત ગુણોની શુદ્ધતા પ્રગટ થાય. જો જ્ઞાન જાગ્રત હોય ને જ્ઞાન વિવેક કરે તો એ જ્ઞાન શ્રદ્ધાને, ઊંધી શ્રદ્ધાને પણ પલટો ખવડાવીને સવળી કરે. જો જ્ઞાનથી પોતાનું આત્મસ્વરૂપ સમજે તો એને પલટો મારીને શ્રદ્ધાને સીધું કરાવે. અને જ્ઞાન જો વિશેષપણે પોતાના સ્વરૂપને સારી રીતે ગ્રહણ કરે તો સ્વરૂપ સ્થિરતા પણ પ્રગટ કરે. આમ એક ગુણ બીજા ગુણોનું કાર્ય કરે છે એવા કથનો તો ઘણા સાંભળવા મળે છે. અને અહીંયા એક વાત એવી આવી કે એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતો નથી. પદાર્થનું સ્વરૂપ નક્કી કેવી રીતે કરવું કે બે પ્રકારના ધર્મો છે એનામાં, એમાં જે મૂળ શક્તિ છે એ સ્વભાવ છે, એ ત્રિકાળી છે અને અપરિમિત છે. જે ધર્મો છે એ કદાચિત એનું પરિણમન હોય છે, કદાચિત એનું વ્યક્તતા જોવામાં આવતી નથી અને એ મર્યાદિત છે. કોઈ દ્રવ્ય પૂરતા મર્યાદિત છે, કોઈ ગુણ પૂરતા મર્યાદિત છે, કોઈ પર્યાય પૂરતા મર્યાદિત છે. આમ એ મર્યાદિત છે એટલે કેરેક્ટર્સ છે એ લિમિટેડ છે અને પ્રોપર્ટી છે એ અનલિમિટેડ છે, અનંત છે. એમ કેવું છે? કાલ થોડી ચર્ચા ચાલી વાંચે પછી સાધુભાઈ કે આ થોડું વધારે ચર્ચું છે. કેમ કે જ્ઞાનથી શ્રદ્ધા થાય, શ્રદ્ધાથી જ્ઞાન થાય એવું બધું તો સાંભળીએ છીએ. ચારિત્રની વિશુદ્ધિ હોય તો જ્ઞાન નિર્મળ થાય એમ પણ સાંભળીએ છીએ. શ્રદ્ધા નિર્મળ હોય તો જ્ઞાન નિર્મળ થાય એમ પણ સ્પષ્ટપણે અનેક રીતે ઉપદેશ જોવામાં આવે છે. એક ગુણ પોતે કાય પોતાનું પણ કરે અને એની અસર બીજા ગુણ ઉપર પણ થાય છે એવું તો કહેવામાં આવે છે. અહીંયા કે ના પાડી ખરું શું છે, સાચું શું છે, આ પ્રશ્ન થાય કે એની જે મૂળની શક્તિ જોઈએ, એનો સ્વભાવ જોઈએ, તો એ સ્વભાવ એવો છે કે એ પોતાનું જ કાર્ય કરે છે, બીજાનું કાર્ય નથી કરતો કોઈ ગુણ. જેમ એક પદાર્થ સ્વતંત્ર છે તેમ તેનો એક ગુણ પણ સ્વતંત્ર છે, તેમ તેની એની પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર છે. કેમ કે જો પદાર્થ સ્વતંત્ર છે તો પદાર્થના દ્રવગુણ પર્યાય એ સ્વતંત્ર છે કે કેમ? પદાર્થને સ્વતંત્ર કયો તો પદાર્થ એના દ્રવગુણ પર્યાય થી સર્વાંગ સ્વતંત્ર છે. પણ જેમ એક પદાર્થ જુદો સ્વતંત્ર છે તેમ એ પદાર્થ માયનો એક ગુણ સ્વતંત્ર કયો ત્યારે એ સ્વતંત્ર પદાર્થ છે એમ નથી સમજવાનું. જેમ કે ગુરુદેવ એક પર્યાયના ષટકારક સ્વતંત્ર પર્યાયને સમજાવવા માટે કહેતા કે પર્યાયનો કરતા પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનો આધાર પર્યાય એમ કરીને. તો એવા ષટકારકો તો એક જીવ દ્રવ્યમાં એક ઉદ્ગલ દ્રવ્યમાં પણ છે, પણ એ શક્તિ રૂપે છે ને અહીંયા ધર્મ રૂપે છે. પર્યાયને જુદી શક્તિ ન હોય, પદાર્થને શક્તિઓ હોય. જો એ ષટકારકોથી સ્વતંત્ર પર્યાય પદાર્થની જેમ સમજવામાં આવે તો જીવ એક પદાર્થ થઈ જાય છે, પર્યાય પણ એક સ્વતંત્ર પદાર્થ થઈ જશે. તો એની આખી કલ્પના છે એ દ્રવ્યાન યુગના વિષયમાં બિલકુલ કલ્પિત જુઠ્ઠી થઈ જશે. એમ ગુણ એક સ્વતંત્ર છે, પૂરો સ્વતંત્ર છે, છતાં એક પદાર્થ સ્વતંત્ર છે એમ આ એક ગુણ પણ એક પદાર્થ રૂપ છે એમ તો બિલકુલ કલ્પી લેવાનું નથી. એની સ્વતંત્રતા હોવા છતાં કેટલાક ધર્મો એનામાં એવા છે કે જે ધર્મને લઈને એને બીજા ગુણો સાથેનું નિમિત્તત્વ પોતામાં પણ છે, બીજા ગુણો સંબંધીના પરિણામનું નિમિત્તત્વ પણ પોતામાં છે, અને બીજા ગુણોના નિમિત્તત્વ સાથે નૈમિત્તત્વ પણ પોતામાં છે. આવા પણ ધર્મો એનામાં રહેલા છે. આવા પરસ્પર વિરુદ્ધ ધર્મોથી વસ્તુ વિચિત્ર હોવાથી આ વસ્તુના વિષયમાં લોકોને જે સમજણ છે જરાક ગોટાળા વાળી રહે છે, ગડબડતા વાળી રહે છે કે આમે કે છે ને આમે કે છે, આમે કે છે ને આમે કે છે, આ છે શું? પરસ્પર વિરુદ્ધ વાત કેવી રીતે બેસે છે? એક બાજુથી એમ કહે કે બિલકુલ પદાર્થ સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, અને છતાં જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન માને તો એને તત્વશ્રદ્ધાન નથી. એવી વાત છે. આગળ જશે એ દાખલો છે. આગળ 970 પછી જુઓ ક્યાંક છે. 70 પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધો પ્રત્યક્ષ દેખવામાં આવે છે તો બંધન નથી એમ કેમ કહી શકાય? આત્મા અબંધ છે, સર્વાંગ બંધ છે એમ કેમ કહી શકાય? તો સંસાર નથી આત્માને એમ કેમ પડશે? જો બંધન નો હોય તો મોક્ષ માર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે છે? શા માટે બંધનને ત્યાગ છોડીને મોક્ષ થવાની વાત છે? ઉદ્દેશ છે અને શા માટે જોઈએ? જો કોઈ અપેક્ષાએ પણ આત્મા બંધમાં પડ્યો નથી, સંસારમાં નથી રખડતો, તો ઉપદેશાનો કે એને મોક્ષમાં લઈ જવો છે? પ્રયોજનની શું આમાં? પ્રયોજન પછી કઈ નથી રહેતું. પ્રયોજન એને કઈ, પ્રયોજનનો વિષય જ આખો ખલાસ થાય છે. મોક્ષનું જે પ્રયોજન છે ઉપદેશ આખો ખલાસ થાય છે. ચારણ યુગ નું સ્થાન રહેતું નથી. તો પહેલો ઉત્તર એ આપ્યો છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે એમ કરીને કેટલાક દ્રષ્ટાંતો લીધા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. ઉપાદાનની શક્તિઓને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. હવે અહીંયા એ વાત તો વળી એક બાજુ રાખી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે દેશના લબ્ધી જ્ઞાનીના નિમિત્તે થાય. કોઈ એમ કહે કે ભલે ને જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, વાત તો શાસ્ત્ર ની કરે છે, સત્શાસ્ત્ર માંથી શબ્દે શબ્દ વાત કરે છે, જરાય આગળ પાછળ નથી કરતા. કહે છે કે તને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની ખબર નથી, એને તું માનતો નથી, તું ઉપાદાન ને પણ માનતો નથી. અથવા જેને નિમિત્ત નો વિવેક નથી એને ઉપાદાન નો વિવેક છે, એ વાત વિચારવાની પણ રહેતી નથી. એવો વિષય છે. આ તો જે પ્રકરણ ચાલે એ પ્રકરણમાં ગુરુદેવની સ્પષ્ટતા કેટલી ચાલતી હતી. ઉપાદાનનું પ્રકરણ ચાલે તો એક એક પર્યાય સ્વતંત્ર. કેવી સ્વતંત્ર? દ્રવગુણને આધીન તો નહીં, પણ એની પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય અરે એને સંબંધ નથી. પણ ભગવાન મોક્ષ માર્ગ પહેલા પ્રગટે છે અને મોક્ષ પછી પ્રગટે છે, તેથી પૂર્વ પર્યાયોને મોક્ષ માર્ગ એવું નામ આપ્યું, અથવા મોક્ષના કારણરૂપ પર્યાયો કયા એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કારણકારીનો સંબંધ નહીં સ્વીકારો કે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અપૂર્ણ પર્યાય કારણ અને પૂર્વ પર્યાય કાર્ય, તો અપૂર્ણતામાંથી પૂર્ણતા આવી, કારણમાંથી કાર્ય એ તો સંભવિત નથી. પહેલાની બધી પર્યાયો તો અપૂર્ણ છે, પણ ત્યાં એ નિરીક્ષા નથી લેવી. જ્યાં કારણ કાર્યનો આરોપ કરવો છે ત્યાં અપૂર્ણ પર્યાયનો વૃદ્ધિગતપણું જોઈને, વિકાસ થતો જોઈને, એ વિકાસ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે એવી એની ચડતી શ્રેણી ઉપર આરોપ કરવામાં આવે છે કે આ કારણ થાય છે. બરાબર. અને આ પ્રકારે જ કારણ હોય ને બીજા પ્રકારે કારણ ન હોય એમ ત્યાં સ્પષ્ટ કરવું છે, એવી વિવિક્ષા અપેક્ષા લેવી છે. ત્યાં અપૂર્ણતામાંથી પૂર્ણતા પ્રત્યે એવી રીતે તો કારણ કાર્ય લાગુ પડે નહીં, અથવા પ્રત્યેક પર્યાયની સ્વતંત્રતા લ્યો તો પણ કારણ કાર્ય લાગુ પડે નહીં. ક્રમ પણ બતાવો છે, આવું જ નિમિત્ત હોય પૂર્વે, બીજી રીતે ન હોય. કોઈ એમ કહે કે અમે રાગ દ્વેષમાં પડ્યા હતા અને અચિંતુ સમ્યક દર્શન થઈ ગયું, કે એમ અચિંતુ એક્સિડન્ટ થી મોક્ષ થઈ ગયો, એમ નથી બનતું. પૂર્વે આવું જ નિમિત્ત હોય. એ નિમિત્તને ન સ્વીકારો તો એ નૈમિત્તિકને સ્વીકારતો નથી એમ કેમ છે? કેમ કે નિમિત્ત નું ભાન નથી અને નૈમિત્તિક નું ભાન હોવાનો સવાલ નથી. જૈન દર્શન નો વિષય એ રીતે ઘણો ના 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 પોતાનું ભાન સૂક્ષ્મ છે, આ સ્થૂળ છે. જે ચાણીમાં ઝીણા ચા કાંકરા ચણાતા નથી, જ્ઞાન ની ચાણીમાં મોટા ક્યાંથી ચડાશે? સ્થૂળ વિષય પકડી શકતો નથી, સ્થૂળ ન્યાયને ગ્રહણ કરી શકતો નથી. સ્થૂળ ન્યાયમાં પણ ન્યાય શું છે એ બાજુ એનું વલણ નથી, અન્યાય બાજુ એનું વલણ છે. એને ઉપાદાનને ગ્રહણ કરવાનો ન્યાય હોય એ વાત વિચારને પણ સ્થાન પામે એવી નથી, વિચારવા યોગ્ય પણ એવો વિષય છે. એટલે એમ કહ્યું નિમિત્ત ગુરુદેવ માટે એવી જગતમાં અફવા પ્રસિદ્ધ હતી કે સોનગઢ વાળા અને કાનજી સ્વામી નિમિત્તને માનનારાઓ નથી, નિમિત્તને ઉડાડનારાઓ છે. તમે સાંભળો આ એમના વચનો. નિમિત્ત નૈમિત્તિક પ્રકરણ ચાલે ત્યારે કેવી રીતે બોલે છે પોતે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ થાય નુકસાન શું થાય? એ પોતાના ઉપાદાનને નહીં સ્વીકારી શકે નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં માને તો પોતાનું જે ઉપાદાન છે એને પણ એ નહીં સ્વીકારી શકે. ભાઈ એ જ દલીલ કરી હતી, મેં એ જ દલીલ હતી કે ભલે અમને નિમિત્તની ખબર ન પડે પણ ઉપાદાનની તો ખબર પડે છે ને, એ ખોટી વાત છે, કદી ના બની શકાય. સ્થૂળ ન્યાયને સ્વીકારવાની જેના વિવેકમાં શક્તિ નથી એ સૂક્ષ્મ ન્યાયને કેવી રીતે સ્વીકારશે? પાંચ પૈસા દેવાની શક્તિ નથી ને લાખનું દાન દેવું છે, પ્રયોજનભૂત લાગે પણ પ્રયોજનભૂત તો ન્યાય માત્ર પ્રયોજનભૂત છે, અંદર લાકડું પડ્યું હોય સ્થૂળ ન્યાયનું આડું. પણ જે ચશ્માનો નંબર એવો છે કે નીચેની મોટી લાઈન ન વાંચીએ કે ઉપરની ઝીણી લાઈન કેવી રીતે વાંચે, પોતાને આ વિચાર જયારે સામે આવ્યો નિમિત નૈમિતિક તો પોતે ન્યાયને કઈ રીતે ગ્રહણ કરે છે? ન્યાયથી ગ્રહણ કરે છે, ન્યાયને ગ્રહણ કરે છે કે અન્યાયને ગ્રહણ કરે છે, એની યોગ્યતા શું કામ કરે છે? આ તો યોગ્યતાનો વિષય છે. જ્યારે સામે વિષય આવ્યો તો ભાઈ આમ ન હોય ત્યારે હું મારા શ્રી પુત્ર કાનજી સ્વામી સ્થાનકવાસીના સાધુ થયા હતા દીક્ષા અંગીકાર કરીને. એક શાસ્ત્ર વાંચ્યું એમણે સંપ્રદાયનું અને મુનિપણાનું સ્વરૂપ સમજ્યા ત્યારે એમ સમજ્યા કે બારમાં નિમિત્તપણે પણ વસ્ત્રાદિ ન હોય, એ તો નિમિત્ત છે, વસ્ત્ર કાંઈ ઉપાદાન નથી. બારમાં મુનિપણામાં નગ્ન દશા તો નિમિત્ત છે. તો હવે સ્વીકારવાનો વારો ઊભો થયો કે મારે ગ્રહણ સ્વીકારવું કે ત્યાગ સ્વીકારવો? આત્મા અસંગ ચૈતન્ય છે, એને સર્વ પરદ્રવ્યો અને પ્રભાવોથી વ્યવચ્છેદ કરીને મોક્ષમાં સિદ્ધાલયમાં બિરાજમાન થવું છે, એવો જે એનો આદર્શ છે, એવો જે એનો ગોલ છે, એની અંદર એ ગ્રહણને સ્વીકારવા માંગે છે કે ત્યાગને સ્વીકારવા માંગે છે? જ્યારે મોક્ષ માર્ગની ધોમ તખતી ધુરંધર દશા છે જે મુનિ દશા કહેવામાં આવે છે, જે સાધકપણાની દીઠતો માર્ગ છે, ગ્રસ્તપણામાં સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાને જીતતો માર્ગ નથી, મુનિપણું છે જીતતો માર્ગ છે. હવે એનો પ્રશ્ન જ્યાં સામે આવ્યો કેને સ્વીકારવું? હવે જો પોતાની અંદરમાં ઈચ્છા હોય કે ના ના હવે એમાં કાંઈ વાંધો નહીં, આપણે અંદર સાધવું છે ને બહાર ક્યાં સાધવું છે, આપણે સાધના ઉપયોગ તો અંદર સ્થિર કરવો છે, ભલે ને દયા કપડા પણ એ ભલે ને દયા એ તારા ભાવમાં આવ્યું છે, બારમાં એટલે બારમાં પણ તને તો રાખવાનો ભાવ આવ્યો કે નહીં? કપડું શરીર ઉપરથી ઉતરી ન જાય એ પરિણામ રહે છે કે નહીં? પહેલું ત્યારે પકડી રાખે છે કે નહીં? એનો ભાવ છે કે નહીં? સૂક્ષ્મતાથી તપાસે એને ખ્યાલ આવશે. હવે કે છે કે જેને નિમિત્તનું જ્ઞાન નથી એને ઉપાદાનનું જ્ઞાન થાય અને એમાં સ્થિરતા થાય, ભૂતો ન ભવિષ્ય ન બની શકે. એની અંદર પણ અપેક્ષિત પ્રયોજન છે, બિલકુલ છે, એ ઉપાધિ પ્રયોજન છે, એ આગમનો વિષય છે, અધ્યાત્મનો વિષય છે, કાર્યકારણના પ્રથમ ચેપ્ટરમાં બરાબર એનું સ્થાન છે, એટલે તો કે છે સીધી વાત લીધી છે. વળી આ વિષય માત્ર જ્ઞાનના ક્ષોભસમનો નથી, આનો છેડો શ્રદ્ધાને અડે છે એમ કે છે. નહીતર વળી એમ કે તો જ્ઞાનનો વિષય છે, નહીં તો જ્ઞાનમાં અપ્રયોજન ભૂત વિષય બરાબર ન સમજાય તો વાંધો નહીં, અવળો સમજાય તો વાંધો નહીં, ઓછો સમજાય તો વાંધો નહીં, ટૂંડું નહીં વચન છે ને, અપ્રયોજન ભૂત વિષયમાં કાંઈ માથાપટમાં બહુ ઉતરવું નહીં કે છે ને. આ તારા મિથ્યા શ્રદ્ધાન અને સમ્યક શ્રદ્ધાન સાથે સંબંધ ધરાવતો વિષય છે. નિમિત નિમિત સંબંધના વિષય માતલે છે. સીધું પહેલું વચન એ લીધું છે કે નિમિત નૈમિતિક સંબંધને નમાને તોટી મિથ્યા દ્રષ્ટિ છે, એમ કરીને જે સ્ત્રી દેહ મુક્તિ માને છે એ વિષયની અંદર ચર્ચા કરે છે. એટલે તો કહું છું કે આમાં મૂંઝવણ થાય છે લોકોને કે પરસ્પર બે વિરુદ્ધ ધર્મો છે. એક ધર્મ એવો છે કે એકદમ સ્વતંત્રતા બતાવે છે, ત્યારે એક ધર્મ એવો છે કે એની કથનચિત પરતંત્રતા બતાવે છે. ભલે એ સ્વતંત્રપણે પરતંત્ર થાય છે તો પણ થાય છે એ પોતે પરતંત્ર. ત્યાં એને નિમિત નિમિત સંબંધ નો વિવેક ન હોય તો ગોથું ખાઈ જશે, એમ છે. એટલે એક બહુ નીચે બહુ સરસ વાત લીધી છે કે લોકો પોતાની કલ્પનાથી માને છે એવો માર્ગ નથી. આંખમાં કણું ચાલે પણ સાચા માર્ગમાં થોડી પણ ભૂલ ચાલે નહીં, એમ સમજવું. એ કણા જેટલી પણ ભૂલ ચાલે
નહીં,
એ કણા જેટલી નથી, એ પૂરેપૂરી ભૂલ છે, એમ છે. નિમિત્ત નો વિવેક કરવાનો જ વિષય છે. ઉપાદાનની એટલી હદે મુખ્યતા કરે કે નિમિત્તનો વિવેક એને ન રહે અને અયથાર્થ નિમિત્તને એ ગ્રહણ કરે. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી કોઈને કોઈને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં તો રહેવાનો ને રહેવાનો જ છે. ત્યારે ઉપાદાનને એવા ઊંધા અર્થમાં ગ્રહણ કરે કે ભલે અમારે ગમે તે નિમિત્ત હોય, અમારું ઉપાદાન બરાબર કામ કરે છે, ગાલ આવે. તને નિમિત્તના જ્ઞાન ના ઠેકાણા નથી, ઉપાદાન નો વિચાર તારા માટે અમારે કરવાનો રહેતો એ જ વાત છે. બેન શ્રી સાથે આ દિવસોમાં ચર્ચા ચાલી ત્યારે એક પ્રશ્ન પૂછો કે આ જે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે, શ્રીમદજીએ એ વિષયને એટલે હદ સુધી બતાવ્યો કે જીનવાણીનો યોગ કરતાં પણ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ વિશેષ છે. પ્રત્યક્ષ સદગુરુ સ્વામીને પરોક્ષ જીનો ઉપકાર. પૂછો એમ કે અત્યારે તો જીનવાણી નથી રહી, પણ આચાર્યો એ પરંપરા જીનવાણીની પરંપરાના આચાર્યોના શાસ્ત્રો રહ્યા છે, પણ એ પણ ઊંચા સ્થાન વાળાના છે, તો એથી પણ આની વિશેષતા બતાવવાનું શું રહસ્ય છે? આ પ્રશ્ન હતો. તો એમાં એક વચન બહુ સરસ આવ્યું, ફરતી ફરતી વાત કરી, શબ્દે શબ્દ યાદ ન રહે, પણ એક વચન બહુ સુંદર હતું કે ચૈતન્ય નો ત્યાં ચૈતન્ય સાથે સીધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વધે છે. ચૈતન્યનો અસર ચૈતન્ય ઉપર આવે છે. એટલે શું કહેવું છે કે જે પાત્ર જીવ જ્ઞાની પુરુષનો સમાગમ કરે છે, પ્રત્યક્ષ સમાગમ કરે છે, એનું જે ચૈતન્યની ભાવનાવાળું પરિણમન, ચૈતન્યની પ્રાપ્તિવાળું પરિણમન, એની અંદર ચૈતન્યની જાગૃતિ વાળું પરિણમન કે મારે મારા સ્વભાવને ગ્રહણ કરવો છે, ત્યારે સામેનું ચૈતન્ય જાગ્રત છે એ ચૈતન્યનો ચૈતન્ય ઉપર પ્રભાવ આવે છે. બે પદાર્થ સ્વતંત્ર છે તો કઈ એમ નથી, એ સ્વતંત્ર હોવા છતાં એ કેનામાં ધર્મ છે, એ તો ઈશ્વર નહીં નાખો. 47 નહીં, ઈશ્વર નહીં થાય છે, ઈશ્વર નહીં, આત્મા પરતંત્ર છે, પરના સંસ્કાર જીલે એવો ક્યાંથી નહીં કહો. જીવો અહિયાં આખો સ્વભાવ ઉડે છે, નિમિત્ત નિમિત્તિક સંબંધ ન માને તો આખો સ્વભાવ ઉડે છે. એ મફત નથી નાખ્યું કે મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. જીવું અહીંયા જ્ઞાન છે, નિર્ણય છે, એવું જ્ઞાન થાય છે અહીંયા. જો તમે જ્ઞેય જ્ઞાન નો નિમિત્ત નિમિત્તિક સંબંધ ન સ્વીકારો તો તમારે જ્ઞાન સ્વભાવ છોડવો પડશે. શું છે અહીંયા? લાલ રંગનું મરચું છે અને લીલા રંગનું મરચું છે, બે મરચા છે. તો જ્ઞાનમાં જણાય છે કે છે બે મરચા, પણ એક લાલ રંગનું એક લીલા રંગનું. જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાન જ્ઞેયનો હોત નહીં, જો તમે જ્ઞેયને નિમિત્ત તરીકે સ્વીકારવા તૈયાર ન હોય તો તમારે જ્ઞાનને ઉડાડવું પડશે. કેમ? સામે શું પીડ્યો? ખોટો પીડ્યો? નિમિત્ત નિમિત્તિક સંબંધથી પીડ્યો કે વગર નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પીડ્યો? એની સાથે સદ્રષ્ટા કોને છે? નિમિત્તને છે કે નહીં? તે કાળે કેમ રીંગણાના આકારે જ્ઞાનાકાર ન થયો અને મરચાના આકારે થયો? થયું સ્વતંત્ર, સ્વતંત્રતા રાખીને વાત છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એટલે આ જરા મુશ્કેલી પડે છે ને, એ લોકોને મુશ્કેલી પડે છે. આ છે કે આ દ્રવ્યાનું યોગમાં જીવનું વિજ્ઞાન એવું છે, જીવ દ્રવ્યનું વિજ્ઞાન એવું છે કે એમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો એક સાથે છે, એને એક સાથે કામ કરે છે પાછા. એટલે કોઈ એકને પકડે છે તો બીજાને સર્વથા છોડે છે, કોઈ આને પકડે છે તો આને સર્વથા છોડે છે. એને માર્ગ હાથમાં આવતો, માર્ગ થોડો અઘરો છે એનું કારણ આ છે. અન્યમતીઓને તો નહીં સમજાવવાનું કારણ શું છે કે આવા કેટલાક ધર્મો તો કેવળ જ્ઞાન અનુસાર જ્ઞાનમાં આવીને દ્રવ્યાના યુગમાં નિરૂપિત થયા છે. પછી એ શ્રુત જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન રૂપે આવે, અથવા એટલું હળવું થઈને નિર્મળ થઈને આવે તો એને પકડે શ્રુતમાં, નહીં તો એને ઊંધા લાકડા એવા હોય કે એ વાત એને બેસે નહીં, આવી તકલીફ થાય છે. એટલે એ અપેક્ષા એ દુર્લભતા જોવામાં આવે છે. અહીંયા એ વિષય ચાલ્યો કે ચારિત્ર ગુણની અસર જ્ઞાન ઉપર નથી. ચારિત્રમાં મુનિ પણ ખસીને ચોથું ગુણ સ્થાન આવ્યું, સર્વાર સિદ્ધિનો દેવ થયો મુનિનો જીવ. કે છે કે એને જે જ્ઞાનનો ઉપયોગ પ્રગટો છે, જ્ઞાનની ધારા પ્રગતિ છે, ઉપયોગ એટલે અહીંયા ધારા લેવી પરિણતિ વાળા, હીણી નહીં થાય. એ મટી તો નહીં જાય પણ હીણી નહીં થાય એમ કહે છે. ઠીક શબ્દ એવો વાપરો છે, બહુ માર્મિક વિષય છે. પહેલી નીતિ છે ચારિત્રની પર્યાય ભલે હીણી થઈ ગઈ ત્યાં રાગથી ભિન્નપણાનો જે ઉપયોગ હોય, તો ઉપયોગ ઉપયોગ જ બોલે છે ગુરુદેવ, પરિણતિ બોલતા નથી. જ્ઞાનને લક્ષ્ય થયો તે ઉપયોગમાં હીનપણું થતું નથી. આમ થાય પણ
બરોબર
ચારિત્રથી પડી ગયા જ્ઞાન નહીં અવરાય કે નહીં અવરાય. તે સર્વાર સિદ્ધિનો જીવ એટલા બધા સૂક્ષ્મ જ્ઞાનના વિષયોને ત્યાં કાંટે છે, નહીંતર તેત્રી સાગર જાય ક્યાંથી? એક કલાક ચિંતવનમાં બેસે ને ત્યાં એ થાકી જાય, કહેવાય આલો દુકાન ભેગા થઈ અને કાં તો આલો આવું બીજું કાંઈક કરીએ, કાં વાંચીએ અને કાંઈક બીજું કરીએ અને કાં ત્રીજું કરીએ, કાં લખીએ અને ફલાણો કરીએ. આ તો 33 સાગર સુધી એવી સૂક્ષ્મ ચર્ચા ચાલે છે ત્યાં, આપસમાં સર્વાર સિદ્ધિના દેવો બધા ક્ષાયક સમય દ્રષ્ટિઓ ભેગા થયા છે ત્યાં.
રાત દિવસ નો ભેદ નથી,
રાત દિવસ નો ભેદ નહીં ત્યાં. રાત પડે ઊંઘી જવું પડે એ વિષય નથી, નહીં તો એમ કે ચાલો અડધી જિંદગી તો ઊંઘમાં જશે, પલંગ પાથરેલા છે આરો જઈને હોઈ જઈએ એ નથી ત્યાં. એટલી ચર્ચા, સૂક્ષ્મ ચર્ચા ચાલે છે. એકવાર ગુરુદેવની ચર્ચામાં એ વિષય ચાલ્યો, સાહેબ આપ બહુ સૂક્ષ્મ વાતો કાઢી છે દ્રવ્યાન યોગની, બહુ સૂક્ષ્મ સમજાવો છો. તો શું સર્વાર સિદ્ધિના દેવમાં આવી સૂક્ષ્મ વાતો ચાલતી હશે? તો કે ભાઈ આ તો બધી સ્થૂળ વાતો છે. ત્યાં જે સૂક્ષ્મ ચર્ચાઓ ચાલે છે એનાથી તો સ્થૂળમાં 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 20મું કેટલાકું સ્થૂળ અહીંયા આવતું હશે, એટલું બધું સ્થૂળ છે. એટલી બધી સૂક્ષ્મ ચર્ચાઓ ત્યાં ચાલે છે. પણ તે છે કે એનું જ્ઞાનહીન નથી થતું, ચારિત્ર એનું થઈ ગયું, એનું જ્ઞાનહીન થતું નથી. આ જ્ઞાન ની સ્વતંત્રતા બતાવે છે. ચારિત્ર ઉગ્ર થતું 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 પેલા પૂરું થઈ ગયું, જ્ઞાન વાણીથી ઉગર્યું. કેવું જ્ઞાન થયું? પ્રત્યેક ગુણની એની પોતાની સ્વતંત્રતા કાર્ય કરવાની જે શક્તિ છે એ અબાધિત છે. છતાં પણ પ્રત્યેક ગુણના પરિણામમાં બીજા ગુણોની અને નિમિત્તની કથનચિત અસર આવી એવો એનામાં ધર્મ રહેલો છે. એનો બહુ મોટો દ્રષ્ટાંત આ છે કે ચારિત્ર ગુણની અંદર રાગ થવાનો ની શક્તિ જ નથી. સ્વભાવે કરીને આત્મામાં રાગ થાય એ આત્માનો સ્વભાવ નથી, સ્વભાવ બહારની ચીજ છે. રાગ તો ચારિત્ર ગુણમાં થાય છે, એટલે ગુણને પકડીએ છીએ. પણ આખા આત્માના સ્વભાવમાં કોઈ ગુણ એવો નથી કે જે રાગ ને કરે. શક્તિ કરીને સ્વભાવે કરીને જોવામાં આવે તો એ શક્તિ જ નથી, એટલે પ્રોપર્ટીમાં એ વિષય નથી. છતાં આત્મામાં રાગ થવાની યોગ્યતા છે, શક્તિ પણ છે એ યોગ્યતા રૂપે, અને વ્યક્તિ પણ એ થાય છે ત્યારે એના સ્વકાળે યોગ્યતા બહાર આવે છે. માણસ નથી કહેતા કોઈ યોગ્યતા હતી તો અત્યારે પ્રસંગ થયો ત્યારે યોગ્યતા બહાર આવી ગઈ, કે શક્તિરૂપ યોગ્યતા હતી, કારણરૂપ યોગ્યતા હતી, એ વ્યક્તિરૂપ થાય છે એના સ્વકાળમાં. એવા ધર્મો છે, ગુણ નથી પણ ધર્મ છે. ગુણ જુદી વિષય છે, જુદી વાત છે, ધર્મ જુદી વાત છે. એવા અનેક પ્રકારના પરસ્પર વિરુદ્ધ ધર્મો અને અનંત ગુણો સંગ્રહીને એનો સંગ્રહ કરીને આત્મદ્રવ્ય બેઠેલું છે. એને જેમ છે તેમ ગુરુજીને સમજવું રહ્યું, નહીતર ક્યાંય નો ક્યાંય ચડી જાય પત્તો લાગે. બીજે નથી શાયદ સમય દર્શન નો એવો નિયમ છે કે કેવડીના સમક્ષ માં થાય એમને કોઈ નથી જાય એમ બને નહીં. મહારાજાને મહાવીર ભગવાનના સમૂહ શરણમાં થયું છે, સમકાલીન છે. સૈનિક રાજા મહાવીર ભગવાનના સમકાલીન છે. પ્રશ્નો પૂછાય, શારીરિક સમય દર્શન થયું છે. તો એવું જ નિમિત્તત્વ છે, એવું કેવળ જ્ઞાની માં એવું નિમિત્તત્વ છે. કોઈ કે નહીં નહીં અજ્ઞાની ના નિમિત્તે જ્ઞાન થાય, અરે થોડું જ્ઞાન થાય, આવું જ્ઞાન થાય, સમજવાનું જ્ઞાન થાય, ફલાણું જ્ઞાન થાય, કે એ બધું ખોટે ખોટું થશે, હાથી ઉકે થશે એવો નિયમ છે. કેવળ જ્ઞાની ના સમક્ષ થાય શાયદ સમય દર્શન, બીજી રીતે થાય નહીં અને કોઈ રીતે ન થાય. એવું કોઈ અનાદિ અનંત નિમિત્ત નિમિત્તિક સંબંધો મર્યાદિતપણે ચોક્કસપણે મર્યાદિત છતાં ચોક્કસપણે ફરે નહીં એવા અનાદિ અનંત રહેલા છે. એને ન માને તો પણ ગુણમાં ધર્મમાં ફેર છે. પાણીનો સ્વભાવ ઠંડો રહેવાનો છે, છતાં અનેક પ્રકારના ઉષ્ણ નિમિત્તોને પ્રાપ્ત થઈને એ ઉષ્ણ પર્યાયને ભજે છે. શરીરનો ધર્મ તંદુરસ્ત રહેવાનો છે, છતાં અનેક પ્રકારના નિમિત્તોના સંગમાં એ રોગને ધારણ કરે છે, તંદુરસ્તીને છોડે છે. જ્યારે એ રોગને ધારણ કરે છે ત્યારે અંદરથી પ્રતિકાર કરે છે, રેઝિસ્ટન્સ પાવર જેને કહેવામાં આવે છે, એ રોગનો પ્રતિકાર કરે છે. અહીંયા કાપો પડે છે ને આપો ખંડાય છે, દવા ના લગાડે ખંડાય છે કે નહીં, એની મેળે ક્યાં ફંધાય છે? લગભગ જે શરીર વિજ્ઞાન છે એમાં જાજો ભાગ એવો છે કે તંદુરસ્તીનો ગુણ જ એનો કામ કરે છે. દવા બહુ ઓછું કામ કરે છે, ઉપચાર બહુ ઓછું કામ કરે છે, તેથી એને ઉપચાર કયો છે. બહુ ઓછું કામ કરનાર હોવાથી એને ઉપચાર કયો છે. મોટા ભાગના જેટલા અત્યારે તબીબી વિજ્ઞાનના ફાટાઓ છે, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ વગેરે, એમાં એ બધા સમજે છે કે આપણે થોડું કરીએ છીએ, બાકી કુદરત જોડે છે, અંદર એનો સ્વભાવ જોડે છે શરીરનો, છે કે નહીં? અને એ જે કરે છે એ કોઈ કરી શકે નહીં, કેમ કે એ સ્વભાવથી થયેલી ચીજ છે. એવો વિષય છે. એ જે વિભાવ છે, અમુક પ્રકારના જે વિશેષ ભાવો છે, વિભાવ અને અમુક પ્રકારના જે વિશેષ ભાવો છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે એની સાથે, બીજા પદાર્થો સાથે. એવું નિમિત્તત્વ પણ જો સ્વીકારવામાં ન આવે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એમાં એક એ તો ઘણા પૂછે છે કે શ્રીમદજી તો આ કે છે, ઉપાદાનનું નામ નહીં, એ તે જે તે નિમિત્ત પામે નહીં, સિદ્ધત્વને રહે ક્રાંતિમાંથી. આપણા ગુરુદેવ તો એવું કહેતા નહીં, તો ઉપાદાનથી જોરની વાત કરતા હતા, નિમિત્તને તો હે કહેતા હતા, નિમિત્તને તો ઉડાડતા હતા. રાય તને ખબર નથી, નિમિત્તના વિષયમાં પણ ચોક્કસ પ્રતિપાદન અનેક જગ્યાએ ઠામ ઠામ આવેલું છે. અને એમાં એ જરાય છૂટછાટ મૂકતા નહોતા. જેટલું ઉપાદાનની મક્કમતાથી વાત આવતી હતી, એટલી જ નિમિત્તની મક્કમતાથી આવતી હતી. આગળ નથી જોયું કે કેવા નિમિત્તોને જો વિતરાગ માર્ગમાં દેવ ગુરુ અને શાસ્ત્ર સાચા વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર નું નિમિત્ત હોય, કોઈને કોઈ કુદેવ નું નિમિત્ત હોય ને એ માર્ગમાં હોય, વિતરાગ માર્ગમાં ત્રણ કાળમાં બને નહીં. ચાલુ પણ એ બગડી ગયું ત્યાં ચાલુ ક્યાં રહ્યું? ફેરફાર થઈ ગયો, વિકૃત થયું ત્યાં ચાલુ રહ્યું નથી. ચાલુ તો એના અસલ સ્વરૂપે રહે તો ચાલુ રહ્યું કહેવાય, વિકૃત સ્વરૂપે રહે તો ચાલુ રહ્યું કહેવાય, તો ફેરફાર થઈ ગયો કહેવાય. 532 થયું, 533. ભગવાન આત્મા પોતાથી વિકાર નો અકારક છે. 283 ગાથા ઉપર નો 281 માં 383 ગાથા સાથે છે. ભગવાન આત્મા પોતાથી વિકાર નો અકારક છે, આ સ્વભાવ થી વાત લીધી. કેમ કે દ્રવ્ય ને ગુણ તો ભગવત સ્વરૂપ જ છે, જે દ્રવ્ય સ્વભાવ સમુચ્ચયપણે લ્યો ભેદ, અથવા એક એક ગુણ નો સ્વભાવ એમ લો તો ભેદ, એ ભગવત સ્વરૂપ જ છે, પરિપૂર્ણ સ્વરૂપે છે, પવિત્ર સ્વરૂપે છે. અપવિત્ર એવો વિકાર થવાનો એનામાં સ્વભાવ નથી, શક્તિ નથી. શ્રીમદજી એ બધી વાતો કરી છે, ગાંધીજીના પ્રશ્નોત્તરમાં એ વાત કરી છે. આત્મા કાંઈ કરી શકે કે નહીં, કર્મને બાંધે કે નહીં, ત્યાં એ વાત કરી છે કે સ્વભાવે કરીને આત્મા વિકારનો કે પરદ્રવ્યના કારણો કરતા હતા નથી. ઉપચારથી નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એને પરદ્રવ્યનો અને વિભાવનો કરતા કહેવામાં આવે છે, ઘટપટાદીનો કરતા કહેવામાં આવે છે, અને રાગાદીનો કરતા કહેવામાં આવે છે. એ વાત એમણે ગાંધીજીના ઉત્તરમાં નાખી છે 27મા વર્ષમાં. એક વચનમાં ખ્યાલ આવે કે આમ જ્ઞાન ક્યાં સુધી જાય છે, કેટલી સાદી સાદી ભાષામાં વાત છે, છતાં ચોખ્ખી વાત છે એની અંદર. સ્વભાવે કરીને આમ નથા, વિભાવ નથા, ભગવાન આત્મા પોતાથી વિકાર નો અકારક છે, વિકાર ને તે ન કરે એવો એનો સ્વભાવ છે. કારણ કે એનો દ્રવ્ય સ્વભાવ અને એનો ગુણ પ્રતિગુણ એ ભગવત નામ પવિત્ર છે, નિર્વિકાર છે. પવિત્ર છે એટલે નિર્વિકાર છે, નિર્વિકાર સ્વરૂપ જ છે. જે સ્વભાવ થી ત્રણેય કાળે નિર્વિકાર સ્વરૂપ છે એમ કે છે. વિકાર ને કરી શકે નહી, સ્વભાવ થી જુઓ તો તે વિકાર ને કરી શકે નહી. જેમ જળ ચેતન ને કરી શકે નહી, ચેતન જળ નું કાર્ય જળ થઈને કરી શકે નહી. ચેતન જળ ચેતન થઈને ચેતન નું કાર્ય કરી શકે નહી. એમ સ્વભાવે કરીને સ્વભાવ થી સ્વભાવ વડે વિભાવ ને કરી શકાતો નથી. મૂળ સમયસાર ની ગાથામાં છે, 92-93 ગાથા જે ચાલે છે કરતા કર્મ અધિકાર ને, ત્યાં સ્વભાવ દ્વારા વિભાવ ને વિકાર ને કરવો અશક્ય છે એમ સ્થાય પણ છે. અશક્ય શબ્દ લીધો. જેમ જ્ઞાન ને ઠંડુનું કરવું અશક્ય છે, ઠંડાપણા ને ઉનાપણા ને જાણનારું જ્ઞાન ઠંડુનું થયા વિના જાણે છે, ભિનરીને જાણે છે. તો જેમ જ્ઞાન દ્વારા ટાઢાપણું ઉનાપણું જણાતું હોવા છતાં પોતે સ્વયં ને ઠંડુ ઊનું થવું અશક્ય છે, તેમ વિકાર ને જાણતું જ્ઞાન વિકારપણે થવું અશક્ય છે એમ જ્ઞાન સ્વભાવ થી પડે છે. ભલે એ વિકાર ને જાણે પણ પોતે વિકાર રૂપે થાય એમ થવું અશક્ય છે. ત્યાં એ વાત લીધી છે કે રાગાદી ને જાણતું જ્ઞાન પોતે રાગરૂપ થવું અશક્ય છે, બની શકે થઈ શકે નહીં. ત્યાં જોર દેવાનું છે, ત્યાં એને જોર દેવાનું છે કે હું આવો જ અકર્તા સ્વભાવી છું, વિભાવ નો વિકાર નો હું અકર્તા સ્વભાવી જ છું એમ એને જોર દેવાનું છે. તને નિર્વિકાર દશા પ્રગટ થાય, વિકાર નો અભાવ થાય અને નિર્વિકાર દશા પ્રગટ થાય એનો લાભ છે. કેમ કે દ્રવ અને ગુણ તો ભગવત સ્વરૂપ જ છે, તેથી તે વિકારણો કરતા કેમ થાય? તો પછી આત્મા સ્વભાવથી જોવામાં આવે તો એ વિકારણો કરતા કેમ થાય? એ વિકારણો કરતા થાય નહીં, બહારમાં નથી બનતો. કોઈ માણસને કુતું હોય ને છોડાવવા માંગે તો છોડી ન શકે, પણ જો એને પોતાની ખાનદાની નો ખ્યાલ આપવામાં આવે અને એનું જો એને ગૌરવ ચડે તો ફરણ છૂટી જાય,
બરોબર,
વાર ન લાગે એને. એવો એક નિયમ છે કે પોતાની જાતને સંભાળે અને પોતાની જાત જો ઊંચી હોય તો એનું અવલંબન ને એનો આધાર એક એવી સબળ તાકાત ને ઉભી કરે છે અંદરથી સ્વયંની તાકાત, કે ગમે તેવા વિભાવ ને છૂટવું સહજ છે. એટલે લીધું છે 80મી ગાથા જે ત્યાં ચાલી, કે અરિયંતના દ્રવ્યગુણ પર્યાય ને જાણે તો પોતાના આત્માને જાણે, જે જાણતો અરહંત ને દ્રવ્યગુણ ને પર્યાય પણે. એ પોતાની જાતને જાણે તો એ ગાથામાં એ વાત લીધી કે આથી મેં મોહની સેના ઉપર વિજય મેળવ્યો છે. જે મોહને હાંકવો કાઢવો ઘણો દુષ્કર છે, એ સહજ માત્રમાં રમત માત્રમાં એના ઉપર વિજય મેળવવો એ ઉપાય એમાંથી મળી જાય છે. ત્યાં એ વાત છે, જાતને સંભાળવાની વાત છે. ભાઈ તારી જાત તો જો, જીવા અરહિંત પરમાત્મા જૈન પરમેશ્વર છે, ખરેખર એવો તો તું છો, એવો તું છો. પછી તને મોહ જીતવો અઘરો નથી. જો એમ તું તને તારી જાતને સંભાળ તો તારે મોહને જીતવો અઘરો નથી, એ વિશે ત્યાં ચાલ્યો છે. એ એનો લાભ છે,
બહુ સરસ વાત. જાતને સંભાળો,
વૃત્તિથી પોતે પોતાથી રાગાદીનો અકારક જ છે. સ્વભાવથી જોવામાં આવે તો પોતે રાગાદીનો અકારક છે. આત્મા રાગાદીનો અકારક છે એમ લેવાને બદલે અહીંયા આવે પ્રવચન ચાલ્યું કે પોતે અકારક છે. આત્મા એટલે કોક નહીં, આત્મા એટલે પોતે પોતે અકારક જ છે. બીજા કોઈ ઉપાય કરતા એમાં શું છે કે મનોબળ છે એના ઉપર, મનોબળ ઉપર બધો આધાર છે ને. માણસ શું કહે છે કે આ બીડી નથી છૂટતી, કેમ કે એવું મનોબળ નબળું છે. પણ એને ખબર પડે કે ભાઈ તમારી ખાનદાનીમાં તો કોઈ વ્યસન હતું જ નહીં,
કોઈ વ્યસન હતું
નહીં. તમારા પિતાશ્રીને નહીં, તમારા કાકાઓ દાદાઓને નહીં, તમારા દાદને વડવાઓને નહીં, કોઈને નહીં. ઘરમાં એક જ તમે છો, તમારા ભાઈઓને નથી, કોઈને નથી. તમને એકને જ આ વ્યસન છે. જો એનો એ આધાર લઈએ કે અમે તો આવા, તો છૂટતાવા ન લાગે અને નહીં તો છોડવું મુશ્કેલ છે. એ બળ લેવા માટે અવલંબનનું કારણ. પોતાના સ્વભાવ નો લેવો. ભગવાન આત્મા કહીને તો વાત કરે છે કે દ્રવ્ય નો ગુણ તો ભગવત સ્વરૂપ છે, એનો આધાર
લેવો.
તેથી પોતે પોતાથી તો રાગાદી નો અકારક જ છે. જો એમ હોય તો પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણ નો જે બે પ્રકારનો ઉદ્દેશ છે તે નિરર્થક બને. બે પ્રકારનો એટલે દ્રવ્ય અને ભાવે. એમ કહ્યું કે વર્તમાન દોષોનું અને દોષના નિમિત્તનું તું પ્રતિક્રમણ કરજે એટલે પાછો વળજે. ભવિષ્યના રાગાદી ભાવ અને તેના નિમિત્તના સાધનો ભોગ ઉપભોગ આદિ એનો તું પ્રત્યાખ્યાન કરજે. એવો જે શાસ્ત્રમાં બે પ્રકારે દ્રવ્ય ને ભાવે એમ જે બે પ્રકારે ઉપદેશ આવ્યો છે એ નિરર્થક છે. જો આત્મા અકારક નો હોય તો આ ઉપદેશ દેવાની જરૂર નથી, કેમ કે પોતે રાગાદી નો કારક છે. સ્વભાવથી રાગ નો કરનારો જો સ્વભાવથી હોય તો એનો ઉપદેશ કેવી રીતે દેવાય કે તું એવો રાગ ન કરતો અને રાગના નિમિત્તોને ન ગ્રહણ નિમિત્તોને છોડ દે, એ ઉપદેશ એને કેમ દઈ શકાય એમ કે છે. સત્શાસ્ત્રોમાં પરમાગમોમાં જે ઉપદેશ આવ્યો કે રાગ ને રાગના નિમિત્તો તું વર્તમાનમાં પણ છોડ અને ભવિષ્યમાં પણ છોડ, પ્રત્યાખ્યાન ભવિષ્યને બાળી લે, એ એમ સૂચવે છે કે આત્મા પોતે સ્વભાવથી રાગાદી નો અકારક છે. નહીંતર એવો ઉપદેશ આવી શકે નહીં.
નહીં
એમ કેવું છે એમ બે પ્રકારનો ઉપદેશ છે તે નિરર્થક બને. નિમિત્ત નૈમિત્તિક સંબંધે રાગાદી અધરથી ઉભા થાય છે પણ વસ્તુમાં નથી. જો મૂળ સ્વભાવમાં નથી એટલે અધરથી ઉભા થાય છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધે ઉભા થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માને તો ચાલે એવું નથી એમ કહે. ઘણી જગ્યાએ એ વાત આવે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધની. અહીંયા એ વાત લીધી કે નિમિત્ત નૈમિત્તિક સંબંધે રાગાદી અધરથી વાહ થાય છે પણ વસ્તુમાં નથી, માટે તો તેને છોડવાનો ઉપદેશ કર્યો છે. માટે તે તે નિમિત્તોને ગ્રહણ ન કરવા, તે તે નિમિત્તોને છોડવા એવો ઉપદેશ કરવામાં આવ્યો છે. એ વાત બરાબર છે એમ કે કોઈ એક અવસ્થામાં જીવની નિમિત્તાધીન વૃત્તિ હોય છે એટલે શું એની યોગ્યતા એવી છે કે એને તે તે નિમિત્તોના સદભાવમાં નૈમિત્તિક ભાવ અસર ઊભી થયા વિના રહેતી નથી. તો એને નિમિત્તને છોડવું રહ્યું. જેમ કે કોઈની એક ચીજ ભાવે છે, ભાવે છે એની વૃત્તિ તો પડી છે પણ જ્યારે એ ચીજ સામે આવે છે ત્યારે એનો એનો રસ વૃદ્ધિગત થઈ જાય છે. એને જે યોગ્યતા છે એ તો પોતાની સ્વતંત્ર સ્વયં છે પણ નિમિત્તના સદભાવમાં એને એ વૃત્તિને ખાળી શકતો નથી, રોકી શકતો નથી. તો એને એ નિમિત્તને ગ્રહણ કરાવવા માટે તો ઉપદેશ હોય શકે નહીં. અહીંયા તો લાક્ષણિક ઢબથી બીજી વાત કરી છે કે આવો ઉપદેશ છે કે તું રાગના રાગાદીના નિમિત્તોને છોડજે અને રાગાદીને પણ છોડજે, એમ બે દ્રવ્યને ભાવે, એમ બે પ્રકારે ઉપદેશ, બે પ્રકારે જે વાત કીધી ગાથામાં એ વિષય છે. દ્રવ્ય એટલે બીજી ચીજો અને ભાવ એટલે પોતાના વિભાવ ભાવ વિભાવ. તો અહીંયા એમ કહે છે કે એ બે પ્રકારનો ઉપદેશ એમ સૂચવે છે કે આત્માનો એ સ્વભાવ નથી, રાગાદી કરવાનો અને નિમિત્તને ગ્રહણ કરવાનો આત્માનો સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો આવો ઉપદેશ ના આવે શાસ્ત્રમાં. શાસ્ત્રમાં આવો ઉપદેશ આવે છે એ સ્વભાવને બતાવે છે. આમ કેમ છે વાત? લાક્ષણિક દ્રષ્ટિ સ્વભાવને બતાવવાની છે અને સાથે નિમિત્ત નિમિત્તિક સંબંધો નામ કરાય હું બે વાત સાથે લીધી છે. ફરીથી જો બોલી જો એમ ન હોય એટલે જો સ્વભાવથી આત્મા રાગાદીનો અકારક ન હોય તો પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એટલે ભવિષ્યમાં રાગ ને રાગનો વિષય છોડવો, એટલે મને આવો રાગ હો ને મને આવા સાધનો હો નિમિત્તો હો એમ છોડવું, વર્તમાનમાં પાછું વળવું એને પ્રતિક્રમણ કહે છે. મને રાગ હો ને આવું મને અત્યારે આ સાધન છે એમ એમ બંનેને જે છોડવાનો ઉપદેશ છે દ્રવ્યને ભાવે તે નિરર્થક બને એમ કહેવું નિરર્થક થઈ જાય. જો આત્મા સ્વભાવથી રાગનો કરતા હોય તો આવો ઉપદેશ કરવાનું કોઈ કારણ રહેતું નથી, આવી વાત કરવાની કોઈ જરૂર નથી. કેમ કે આત્મા તો સ્વભાવથી રાગનો કરનારો છે, પછી ક્યાંથી એ છોડવાનો હતો? માટે આ વાત કરવી નકામી છે. આ વાત કરી છે સત્શાસ્ત્રોમાં એમ સૂચવે છે કે આત્મા સ્વભાવથી રાગનો કરનારો નથી. ઉપદેશની સફળતા પુરવાર કરે છે આત્માના સ્વભાવને એમ કે છે. નહીતર ઉપદેશ નિરર્થક છે. એમ ક્યાંથી ક્યાં કાઢ્યું છે? જો નિમિત્ત નૈમિત્તિક સંબંધે રાગાદી અધરથી ઉભા થાય છે પણ વસ્તુમાં નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે રાગાદી અધરથી ઉભા થાય છે, અધરથી એટલે મૂળ સ્વભાવમાં નથી છતાં પર્યાયની યોગ્યતા વિશે પર્યાયમાં ઉભા થાય છે એમ નથી. રાગ કોપ કરે છે ને આત્મા સુધરી જાય છે એવું કોઈ શુદ્ધાત્માનું સ્વરૂપ નથી. એની આત્માની પર્યાયમાં રાગાદીની ઉત્પત્તિ થાય છે પણ અધરથી થાય છે, મૂળ સ્વભાવમાંથી થતા નથી. કેમ કે સ્વભાવ દ્વારા તો કરી શકાતા નથી પણ વસ્તુમાં નથી એટલે મૂળ સ્વભાવમાં નથી, તેથી તેને અવસ્થામાંથી પણ છોડવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે યોગ્ય છે. એ ઉપદેશ સ્વભાવને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. સ્વભાવ એવો ન હોય તો ઉપદેશ પણ એવો આપવામાં આવે
આજે ચાંદલા છે હુમણ દિગંબર સિંહ ની વાડીમાં 10 વાગે રાખે છે. મનસુખ ભાઈ ને બહેનો બધા અભિનંદન છે.
Bye. પ્રત્યેક ગુણના પરિણામ સ્વતંત્ર થાય છે. દ્રષ્ટાંત એ લીધો કે ચારિત્ર ગુણ સ્વતંત્ર પરિણમે છે, જ્ઞાન ગુણ સ્વતંત્ર પરિણમે છે. ચારિત્ર ગુણમાં મનીદશા ખસીને આયુષ પૂરું થતા દેવલોકમાં નિયમથી મુનિનો ઉપગમ થાય છે. મુનિને દેવલોક સિવાય મનુષ્યમાંથી છૂટીને બીજી પર્યાય થતી નથી. તે પણ ઉપરના સ્વર્ગમાં, સોળ સ્વર્ગ ને એની ઉપર છે, પાંચ અનુત્તર વિમાન ત્યાં ઉપજે છે. ત્યાં ચતુર્થ ગુણ સ્થાન રહે છે. ચારિત્રની દિશા સ્વરૂપ સ્થિરતા હીણી થઈ જાય છે. સાધતા મર્યાદિત કાળમાં પૂર્ણ સાધન ન થયું તો વળી નીચે આવવું થયું. કેવા કેવા નિયમો છે પર્યાયમાં, બહુ નીચેથી આ નિયમ લાગુ પડે છે કે જો સાધક જીવ આગળ ન વધે તો પાછળ જવાનો પ્રસંગ આવે. મુમુક્ષુ જીવ પણ આગળ ન વધે તો પાછળ જવાનો પ્રસંગ આવે. કા આગળ જાય ને કા પાછળ જાય? કેમ કે પરિણામ છે એ ચાલ છે. પરિણમનની જે ચાલ છે, પરિણામ એ તો ચાલવું છે. જીવ સતત ચાલે છે, કાં તો એ આગળ ચાલે છે, કાં તો એ પાછળ ચાલે છે. બે માંથી એક જગ્યાએ ચાલવું થાય ને થાય છે. જો આગળ ન ચાલી શકે તો નિયમથી એનું પાછળ ચાલવું થઈ જાય, કેમ કે ચાલ એની બંધ નથી. સૂક્ષ્મપણે થાય ત્યાં સુધી ખબર ન પડે, સ્થૂળપણે થાય ત્યારે ખબર પડે. પોતાને પણ ખબર પડે ને બીજાને પણ ખબર પડી જાય. આ સ્થિતિ થાય. મુનિરાજ પણ
છઠ્ઠું સાતમા ગુણ સ્થાનની શુદ્ધિ પ્રગટ કરી હોય, કેવળ જ્ઞાન લીધું કે લેશે એવી પુરુષાર્થની રમઝટ હોય, તો પણ જો આયુષ પર્યંતમાં કેવળ જ્ઞાન ન લઈએ, અંતર્મુખ સ્થિર ન રહી જાય, ન રહી શકે, જાય નીચે ચોથે ગુણ સ્થાન. દીપચંદજીએ બોલ્યો કે અગ્રહિત મિથ્યાત્મા આવ્યો હોય ગ્રહિત છોડીને, અને જો મિથ્યાત્મને ટાળે નહીં તો ગ્રહિત મિથ્યાત થઈ જાય. અગ્રહિત ગ્રહિતને સાધે છે, સાધક સાધેના બોલમાં. અગ્રહિત તો ગ્રહિત તો નીચેનું ગુણ સ્થાન, નીચેનું પરિસ્થિતિ છે. મિથ્યાત્મા અને મિથ્યાત્મા, ગ્રહિત મિથ્યાત તો નીચેનું હલકું મિથ્યાત છે. તો અગ્રહિત સાધક સાધન અને ગ્રહિત મિથ્યાત્વ એનું સાધ્ય, કે હા એવું બને છે. કેમ કે અનાદિની જે રાગમાં ને પરમાં સુખ બુદ્ધિ છે, એ જો ટાળી ન શકે તો એ બુદ્ધિ, એ પરિસ્થિતિ, એ સંસ્કાર પાછા જોર પકડે છે અને જીવના પરિણામમાં નીચેની સ્થિતિમાં લઈ આવે છે. અહીંયા એક વિચાર એ લેવો છે સ્પષ્ટીકરણમાં, કે જીવનું જે પદાર્થ વિજ્ઞાન છે, જેનું નિરૂપણ મુખ્યપણે દ્રવ્યાનુયોગમાં છે, ચાર અનુયોગમાંથી દ્રવ્યાનુયોગમાં છે, એ જે જીવના નિરૂપણમાં વૈજ્ઞાનિક રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એવા જે ભેદથી એની વસ્તુ વ્યવસ્થા સમજાવવામાં આવે છે, એમાં એની મૂળની જે શક્તિઓ છે, જે સ્વભાવ છે, એ ઉપરાંત દ્રવ્યના ધર્મો, ગુણના ધર્મો અને પર્યાયના ધર્મો છે. સાયન્સની ભાષામાં જેને પ્રોપર્ટીઝ કહેવાય, મૂળ શક્તિઓને એની પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે, મૂડી શક્તિ, અને ગુણધર્મોને એના કેરેક્ટર્સ કહેવામાં આવે છે. પ્રોપર્ટીઝ અને કેરેક્ટર્સ દરેક પદાર્થને જે સાયન્સ ભણતા હોય એનો આ ફિઝિક્સનો વિષય છે. એની ફિઝિકલ પોઝિશન શું છે જો વિચારવામાં આવે તો, એ જે જીવના ધર્મો છે એમાં કેટલીક વિચિત્રતાઓ છે, કે પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. એક જ જીવ પદાર્થને પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. જેમ કે ઈશ્વરને એ જીવ સંસ્કારને ઝીલનારો છે, અનિશ્વરને એ જીવ સંસ્કારને ન ઝીલે એવો છે. બે ધર્મ એનામાં છે. 47 નહીં, 22 ચાલ્યો છે. અહીંયા થોડું સ્પષ્ટીકરણ કરવા જોઈએ છે કે સામાન્ય રીતે એમ તો સમજ્યા છીએ કે જો રાગ મંદ થાય અથવા ચારિત્રના ગુણ, ચારિત્ર ગુણના પરિણામમાં વિશુદ્ધિ થાય, રાગ ઘટે, મંદ થાય અથવા ઘટે, તો જ્ઞાનાવરણીનો પણ ક્ષોભક્ષમ થાય ને જ્ઞાન ઉગડે. શ્રદ્ધાન પ્રગટે દંશણ મૂલો તમો, તો એના અનંત ગુણોની શુદ્ધતા પ્રગટ થાય. જો જ્ઞાન જાગ્રત હોય ને જ્ઞાન વિવેક કરે તો એ જ્ઞાન શ્રદ્ધાને, ઊંધી શ્રદ્ધાને પણ પલટો ખવડાવીને સવળી કરે. જો જ્ઞાનથી પોતાનું આત્મ સ્વરૂપ સમજે તો એને પલટો મારીને શ્રદ્ધાને સીધું કરાવે. અને જ્ઞાન જો વિશેષપણે પોતાના સ્વરૂપને સારી રીતે ગ્રહણ કરે તો સ્વરૂપ સ્થિરતા પણ પ્રગટ કરે. આમ એક ગુણ બીજા ગુણોનું કાર્ય કરે છે એવા કથનો તો ઘણા સાંભળવા મળે છે. અને અહીંયા એક વાત એવી આવી કે એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતો નથી. પદાર્થનું સ્વરૂપ નક્કી કેવી રીતે કરવું, કે બે પ્રકારના ધર્મો છે એનામાં, એમાં જે મૂળ શક્તિ છે એ સ્વભાવ છે, એ ત્રિકાળી છે અને અપરિમિત છે.
જે ધર્મો છે એ કદાચિત એનું પરિણમન હોય છે, કદાચિત એનું વ્યક્તતા જોવામાં આવતી નથી અને એ મર્યાદિત છે. કોઈ દ્રવ્ય પૂરતા મર્યાદિત છે, કોઈ ગુણ પૂરતા મર્યાદિત છે, કોઈ પર્યાય પૂરતા મર્યાદિત છે. આમ એ મર્યાદિત છે એટલે કેરેક્ટર્સ છે એ લિમિટેડ છે અને પ્રોપર્ટી છે એ અનલિમિટેડ છે, અનંત છે. એમ કેવું છે? કાલ થોડી ચર્ચા ચાલી વાંચે પછી રાજુભાઈ કે આ થોડું વધારે ચર્ચું છે. કેમ કે જ્ઞાનથી શ્રદ્ધા થાય, શ્રદ્ધાથી જ્ઞાન થાય એવું બધું તો સાંભળીએ છીએ. ચારિત્રની વિશુદ્ધિ હોય તો જ્ઞાન નિર્મળ થાય એમ પણ સાંભળીએ છીએ. શ્રદ્ધા નિર્મળ હોય તો જ્ઞાન નિર્મળ થાય એમ પણ સ્પષ્ટપણે અનેક રીતે ઉપદેશ જોવામાં આવે છે. એક ગુણ પોતે કાય પોતાનું પણ કરે અને એની અસર બીજા ગુણ ઉપર પણ થાય છે એવું તો કહેવામાં આવે છે. અહીંયા કે ના પાડી ખરું શું છે, સાચું શું છે, આ પ્રશ્ન થાય કે એની જે મૂળની શક્તિ જોઈએ, એનો સ્વભાવ જોઈએ, તો એ સ્વભાવ એવો છે કે એ પોતાનું જ કાર્ય કરે છે, બીજાનું કાર્ય નથી કરતો કોઈ ગુણ. જેમ એક પદાર્થ સ્વતંત્ર છે તેમ તેનો એક ગુણ પણ સ્વતંત્ર છે, તેમ તેની એની પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર છે. કેમ કે જો પદાર્થ સ્વતંત્ર છે તો પદાર્થના દ્રવ્યગુણ પર્યાય એ સ્વતંત્ર છે કે કેમ? પદાર્થને સ્વતંત્ર કયો તો પદાર્થ એના દ્રવ્યગુણ પર્યાયથી સર્વાંગ સ્વતંત્ર છે. પણ જેમ એક પદાર્થ જુદો સ્વતંત્ર છે તેમ એ પદાર્થ માયનો એ ગુણ સ્વતંત્ર કયો ત્યારે એ સ્વતંત્ર પદાર્થ છે એમ નથી સમજવાનું. જેમ કે ગુરુદેવ એક પર્યાયના ષટકારક સ્વતંત્ર પર્યાયને સમજાવવા માટે કહેતા કે પર્યાયનો કરતા પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનો આધાર પર્યાય એમ કરીને. તો એવા ષટકારકો તો એક જીવ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્યમાં પણ છે, પણ એ શક્તિ રૂપે છે ને અહીંયા ધર્મ રૂપે છે. પર્યાયને જુદી શક્તિ ન હોય, પદાર્થને શક્તિઓ હોય. જો એ ષટકારકોથી સ્વતંત્ર પર્યાય પદાર્થની જેમ સમજવામાં આવે તો જીવ એક પદાર્થ થઈ જાય છે, પર્યાય પણ એક સ્વતંત્ર પદાર્થ થઈ જશે. તો એની આખી કલ્પના છે એ દ્રવ્યાન યુગના વિષયમાં બિલકુલ કલ્પિત જુઠ્ઠી થઈ જશે. પણ ગુણ એક સ્વતંત્ર છે, પૂરો સ્વતંત્ર છે, છતાં એક પદાર્થ સ્વતંત્ર છે એમ આ એક ગુણ પણ એક પદાર્થ રૂપ છે એમ તો બિલકુલ કલ્પી લેવાનું નથી. એની સ્વતંત્રતા હોવા છતાં કેટલાક ધર્મો એનામાં એવા છે કે જે ધર્મને લઈને એને બીજા ગુણો સાથેનું નિમિત્તત્વ પોતામાં પણ છે, બીજા ગુણો સંબંધીના પરિણામનું નિમિત્તત્વ પણ પોતામાં છે અને બીજા ગુણોના નિમિત્તત્વ સાથે નૈમિત્તત્વ પણ પોતામાં છે. આવા પણ ધર્મો એનામાં રહેલા છે. આવા પરસ્પર વિરુદ્ધ ધર્મોથી વસ્તુ વિચિત્ર હોવાથી આ વસ્તુના વિષયમાં લોકોને જે સમજણ છે એ જરાક ગોટાળા વાળી રહે છે, ગડબડતા વાળી રહે છે કે આમે કે છે ને આમે કે છે, આમે કે છે ને આમે કે છે, આ છે શું? પરસ્પર વિરુદ્ધ વાત કેવી રીતે બેસે છે? એક બાજુથી એમ કહે કે બિલકુલ પદાર્થ સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, અને છતાં જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન માને તો એને તત્વ શ્રદ્ધાન નથી. એવી વાત છે. આગળ એ દાખલો છે. આગળ 970 પછી જુઓ ક્યાંક છે. 70 પછી
નિમિત નૈમિતિક સંબંધો પ્રત્યક્ષ દેખવામાં આવે છે તો બંધન નથી એમ કેમ કહી શકાય? આત્મા અબંધ છે, સર્વાંગ બંધ છે એમ કેમ કહી શકાય? તો સંસાર નથી આત્માને એમ કેમ પડશે? જો બંધન નો હોય તો મોક્ષ માર્ગી તેના નાશ નો ઉદ્યમ શા માટે કરે છે? શા માટે બંધન ને ત્યાગ છોડીને મોક્ષ થવાની વાત છે? ઉદ્દેશ છે અને શા માટે જોઈએ? જો કોઈ અપેક્ષા એ પણ આત્મા બંધમાં પડ્યો નથી, સંસારમાં નથી રખડતો, તો ઉપદેશાનો કે એને મોક્ષમાં લઈ જવો છે? પ્રયોજન ની શું? પ્રયોજન પછી કઈ નથી રહેતું. પ્રયોજન એને કઈ, પ્રયોજન નો વિષય જ આખો ખલાસ થાય છે. મોક્ષ નું જે પ્રયોજન છે, ઉપદેશ આખો ખલાસ થાય છે. ચારણ યોગ નું સ્થાન રહેતું નથી. તો પહેલો ઉત્તર જાય પછી કે નિમિત નૈમિતિક સંબંધ ને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે, એમ કરીને કેટલાક દ્રષ્ટાંતો લીધા છે. નિમિત નૈમિતિક સંબંધ ને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. ઉપાદાન ની શક્તિઓને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. હવે અહીંયા એ વાત તો વળી એક બાજુ રાખી, પણ નિમિત નૈમિતિક સંબંધ ને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એવો નિમિત નૈમિતિક સંબંધ છે કે દેશના લબ્ધી જ્ઞાનીના નિમિત્તે થાય. કોઈ એમ કહે કે ભલે ને જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, વાત તો શાસ્ત્ર ની કરે છે. સત્શાસ્ત્ર માંથી શબ્દ શબ્દ વાત કરે છે. જરાય આગળ પાછી નથી કરતા. કહે છે કે તને નિમિત નૈમિતિક સંબંધ ની ખબર નથી, એને તું માનતો નથી, તું ઉપાદાન ને પણ માનતો નથી. અથવા જેને નિમિત નો વિવેક નથી એને ઉપાદાન નો વિવેક છે, એ વાત વિચારવાની પણ રહેતી નથી. એવો વિષય છે. એટલે એ વાત લીધી. આ તો જે પ્રકરણ ચાલે એ પ્રકરણમાં ગુરુદેવ ની સ્પષ્ટતા કેટલી ચાલતી હતી. ઉપાદાન નું પ્રકરણ ચાલે તો એક એક પર્યાય સ્વતંત્ર. કેવી સ્વતંત્ર? કે દ્રવગુણને આધીન તો નહીં, પણ એની પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય અરે એને સંબંધ નથી. પણ ભગવાન મોક્ષ માર્ગ પહેલા પ્રગટે છે અને મોક્ષ પછી પ્રગટે છે. તેથી પૂર્વ પર્યાયોને મોક્ષ માર્ગ એવું નામ આપ્યું, અથવા મોક્ષના કારણરૂપ પર્યાયો કયા એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કારણકારી નો સંબંધ નહીં સ્વીકારો કે એ નિમિત નૈમિતિક સંબંધ છે. અપૂર્ણ પર્યાય કારણ અને પૂર્વ પર્યાય કાર્ય, તો અપૂર્ણતામાંથી પૂર્ણતા આવી, કારણમાંથી કાર્ય એ તો સંભવિત નથી. પહેલાની બધી પર્યાયો તો અપૂર્ણ છે, પણ ત્યાં એ નિરીક્ષા નથી લેવી. જ્યાં કારણ કાર્યનો આરોપ કરવો છે ત્યાં અપૂર્ણ પર્યાયનો વૃદ્ધિગત પણ જોઈને, વિકાસ થતો જોઈને, એ વિકાસ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે એવી એની ચડતી શ્રેણી ઉપર આરોપ કરવામાં આવે છે કે આ કારણ થાય છે. બરાબર. અને આ પ્રકારે જ કારણ હોય ને બીજા પ્રકારે કારણ ન હોય એમ ત્યાં સ્પષ્ટ કરવું છે, એવી વિવિક્ષા અપેક્ષા લેવી છે. ત્યાં અપૂર્ણતામાંથી પૂર્ણતા પ્રગટે એવી રીતે તો કારણ કાર્ય લાગુ પડે, અથવા પ્રત્યેક પર્યાય ની સ્વતંત્રતા લ્યો તો પણ કારણ કાર્ય લાગુ પડે નહીં. ક્રમ પણ બતાવો છે, આવું જ નિમિત હોય પૂર્વે, બીજી રીતે ન હોય. કોઈ એમ કહે કે અમે રાગ દ્વેષ માં પડ્યા હતા, અચિંતુ સમ્યક દર્શન થઈ ગયું, એમ અચિંતુ એક્સિડન્ટ થી મોક્ષ થઈ ગયો, એમ નથી બનતો. પૂર્વે આવું જ નિમિત હોય. એ નિમિત્ત ને ન સ્વીકારો તો એ નૈમિતિક ને સ્વીકારતો નથી એમ કેવું છે. કેમ કે નિમિત્ત નું ભાન નથી અને નૈમિતિક નું ભાન હોવાનો સવાલ નથી. જૈન દર્શન નો વિષય એ રીતે ઘણો ના 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 પોતાનું ભાન સૂક્ષ્મ છે, આ સ્થૂળ છે. જે ચાણીમાં ઝીણા ચા કાંકરા ચણાતા નથી, જ્ઞાન ની ચાણી માં મોટા ક્યાંથી ચડાશે? સ્થૂળ વિષય પકડી શકતો નથી, સ્થૂળ ન્યાય ને ગ્રહણ કરી શકતો નથી,
સ્થૂળ ન્યાયમાં પણ ન્યાય શું છે એ બાજુ એનું વલણ નથી, અન્યાય બાજુ એનું વલણ છે, એને ઉપાદાનને ગ્રહણ કરવાનો ન્યાય હોય એ વાત વિચારને પણ સ્થાન પામે એવી નથી, વિચારવા યોગ્ય એવો વિષય છે. એટલે એમ કહ્યું નિમિત્ત ગુરુદેવ માટે એવી જગતમાં અફવા પ્રસિદ્ધ હતી કે સોનગઢ વાળા અને કાનજી સ્વામી નિમિત્તને માનનારાઓ નથી, નિમિત્તને ઉડાડનારાઓ છે. હવે સાંભળો આ એમના વચનો. નિમિત્ત નૈમિત્તિક પ્રકરણ ચાલે ત્યારે કેવી રીતે બોલે છે પોતે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ થાય, મિથ્યા નુકસાન શું થાય, એ પોતાના ઉપાદાનને નહીં સ્વીકારી શકે નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં માને તો પોતાનું જે ઉપાદાન છે એને પણ એ નહીં સ્વીકારી શકે. ભાઈ એ જ દલીલ કરી હતી, હું એ જ દલીલ હતી કે ભલે અમને નિમિત્તની ખબર ન પડે પણ ઉપાદાનની તો ખબર પડે છે ને, એ ખોટી વાત છે, કદી ન બની શકાય. સ્થૂળ ન્યાયને સ્વીકારવાની જેના વિવેકમાં શક્તિ નથી એ સૂક્ષ્મ ન્યાયને કેવી રીતે સ્વીકારશે? પાંચ પૈસા દેવાની શક્તિ નથી ને લાખનું દાન દેવું છે, પ્રયોજનભૂત લાગે પણ પ્રયોજનભૂત તો ન્યાય માત્ર પ્રયોજનભૂત છે, અંદર લાકડું પડ્યું હોય સ્થૂળ ન્યાયનું આડું. પણ જે ચશ્માનો નંબર એવો છે કે નીચેની મોટી લાઈન ન વાંચીએ કે ઉપરની ઝીણી લાઈન કેવી રીતે વાંચે, એને શું છે પોતાને આ વિચાર જયારે સામે આવ્યો નિમિત્ત નૈમિત્તિક તો પોતે ન્યાયને કઈ રીતે ગ્રહણ કરે છે? ન્યાયથી ગ્રહણ કરે છે, ન્યાયને ગ્રહણ કરે છે કે અન્યાયને ગ્રહણ કરે છે, એની યોગ્યતા શું કામ કરે છે? આ તો યોગ્યતાનો વિષય છે. જ્યારે સામે વિષય આવ્યો તો ભાઈ આમ ન હોય ત્યારે હું મારા શ્રી પોતે કાનજી સ્વામી સ્થાનકવાસીના સાધુ થયા હતા દીક્ષા અંગીકાર કરીને, એક શાસ્ત્ર વાંચ્યું એમણે સંપ્રદાયનું અને મુનિપણાનું સ્વરૂપ સમજ્યા ત્યારે એમ સમજ્યા કે બહારમાં નિમિત્તપણે પણ વસ્ત્રાદિ ન હોય, એ તો નિમિત્ત છે, વસ્ત્ર કાંઈ ઉપાદાન નથી. બહારમાં મુનિપણામાં નગ્ન દશા તો નિમિત્ત છે, તો હવે સ્વીકારવાનો વારો ઊભો થયો કે મારે ગ્રહણ સ્વીકારવું કે ત્યાગ સ્વીકારવો. આત્મા અસંગ ચૈતન્ય છે, એને સર્વ પરદ્રવ્યો અને પ્રભાવોથી વ્યવચ્છેદ કરીને મોક્ષમાં સિદ્ધાલયમાં બિરાજમાન થવું છે, એવો જે એનો આદર્શ છે, એવો જે એનો ગોલ છે, એની અંદર એ ગ્રહણને સ્વીકારવા માંગે છે કે ત્યાગને સ્વીકારવા માંગે છે? જ્યારે મોક્ષ માર્ગની ધોમ ધખતી ધુરંધર દશા છે જે મુનિ દશા કહેવામાં આવે છે, જે સાધકપણાની ધીકતો માર્ગ છે, ગ્રહસ્થપણાના સમીક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાને જીતતો માર્ગ નથી, મુનિપણું છે જીતતો માર્ગ છે. હવે એનો પ્રશ્ન જ્યાં સામે આવ્યો કેને સ્વીકારવો? હવે જો પોતાની અંદરમાં ઈચ્છા હોય કે ના ના હવે એમાં કાંઈ વાંધો નહીં, આપણે અંદર સાધવું છે ને બહાર ક્યાં સાધવું છે, આપણે સાધના ઉપયોગ તો અંદર સ્થિર કરવો છે, ભલેન્દ્રિયા કપડા પણ એ ભલેન્દ્રિયા તારા ભાવમાં આવ્યું છે, બારમાં એટલે બારમાં પણ તને તો રાખવાનો ભાવ આવ્યો કે નહીં, કપડું શરીર ઉપરથી ઉતરી ન જાય એ પરિણામ રહે છે કે નહીં, પહેલું ત્યારે પકડી રાખે છે કે નહીં, એનો ભાવ છે કે નહીં, સૂક્ષ્મતાથી તપાસે તો એને ખ્યાલ આવશે. હવે કહે છે કે જેને નિમિત્તનું જ્ઞાન નથી એને ઉપાદાન નું જ્ઞાન થાય અને એમાં સ્થિરતા થાય, ન ભૂતો ન ભવિષ્ય ન બની શકે. આગમ નો વિષય છે, અધ્યાત્મ નો વિષય છે. કાર્યકારણ ના પ્રથમ ચેપ્ટર માં બરાબર એનું સ્થાન છે. એટલે તો કે છે, સિદ્ધિ વાત લીધી છે. વળી આ વિષય માત્ર જ્ઞાન ના ક્ષોભસમ નો નથી, આનો છેડો શ્રદ્ધા ને અડે છે એમ કે છે. મિત્ર વળી એમ કે જ્ઞાન નો વિષય છે, નહીં તો જ્ઞાન માં અપ્રયોજન ભૂત વિષય બરાબર ન સમજાય તો વાંધો નહીં, અવળો સમજાય તો વાંધો નહીં, ઓછો સમજાય તો વાંધો નહીં. ટુંડુ નું વચન છે ને, અપ્રયોજન ભૂત વિષય માં કઈ માથાકૂટ માં બહુ ઉતરવું નહીં કે છે ને. આ તારા મિથ્યા શ્રદ્ધાન ને સમ્યક શ્રદ્ધાન સાથે સંબંધ ધરાવતો વિષય છે. નિમિત નિમિત સંબંધ નો વિષય વાત લે છે. સીધું પહેલું વચન એ લીધું છે કે નિમિત નૈમિત સંબંધ ને ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે એમ કરીને જે સ્ત્રી દેહ મુક્તિ માને છે એ વિષયની અંદર ચર્ચા કરે છે. એટલે તો કહું છું કે આમાં મૂંઝવણ થાય છે લોકોને કે પરસ્પર બે વિરુદ્ધ ધર્મો છે. એક ધર્મ એવો છે કે એકદમ સ્વતંત્રતા બતાવે છે, ત્યારે એક ધર્મ એવો છે કે એની કથનચિત પરતંત્રતા બતાવે છે. ભલે એ સ્વતંત્ર પણ એ પરતંત્ર થાય છે તો પણ થાય છે એ પોતે પરતંત્ર. ત્યાં એને નિમિત નિમિત સંબંધ નો વિવેક ન હોય તો ગોથું ખાઈ જશે એમ છે. એટલે એક બહુ નીચે બહુ સરસ વાત લીધી છે કે લોકો પોતાની કલ્પનાથી માને છે એવો માર્ગ નથી. આંખમાં કણું ચાલે પણ સાચા માર્ગમાં થોડી પણ ભૂલ ચાલે નહીં એમ સમજવું. એ કણા જેટલી પણ ભૂલ ચાલે
નહીં,
એ કણા જેટલી નથી, એ પૂરેપૂરી ભૂલ છે એમ છે.
દેશના લોકો લેવા જવું હોય જ્ઞાની ચાલતું હોય શહેરમાં, જ્ઞાની દેશના એક શહેરમાં ચાલતી હોય, બીજા શહેરમાં અગ્રણ ચાલતી હોય, ક્યાં જવું?
વિવેક કરવાનો રહ્યો હવે એમાં કઈ ચર્ચા આપણે કરવા જેવી નથી. એ જે તે નિમિત્ત પામે ની સિદ્ધત્વ ને રહે પાન પ્રાંતિ માસ્તે, એમાં નિમિત્ત નો વિવેક કરવાનો જ વિષય છે. ઉપાદાનની એટલી હદે મુખ્યતા કરે કે નિમિત્ત નો વિવેક એને ન રહે અને અયથાર્થ નિમિત્ત ને એ ગ્રહણ કરે. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી કોઈને કોઈને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં તો રહેવાનો રહેવાનો ને રહેવાનો છે. ત્યારે ઉપાદાનને એવા ઊંધા અર્થમાં ગ્રહણ કરે કે ભલે અમારે ગમે તે નિમિત્ત હોય, અમારું ઉપાદાન બરાબર કામ કરે છે, ગાલ આલે તને નિમિત્તના જ્ઞાનના ઠેકાણા નથી.
બરોબર,
ઉપાદાનનો વિચાર તારા માટે અમારે કરવાનો રહેતો નથી.
બરોબર,
એવો વિષય છે. પ્રશ્ન પૂછો કે આ જે પ્રત્યક્ષ જ્ઞાની નો યોગ છે, શ્રીમદજી એ વિષયને એટલે હદ સુધી બતાવ્યો કે જીવવાણીના યોગ કરતા પણ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ વિશેષ છે. પ્રત્યક્ષ સદગુરુ પરોક્ષ જીનો કાળ પૂછો એમ કે અત્યારે તો જીવવાણી નથી રહી, પણ આચાર્યો એ પરંપરા જીવવાણીની પરંપરાના આચાર્યોના શાસ્ત્રો રહ્યા છે, પણ એ પણ ઊંચા સ્થાન વાળાના છે. તો એથી પણ આની વિશેષતા બતાવવાનું શું રહસ્ય છે? આ પ્રશ્ન હતો. તો એમાં એક વચન બહુ સરસ આવ્યું, ફરતી ફરતી વાત કરી, શબ્દે શબ્દ યાદ ન રહે, પણ એક વચન બહુ સુંદર હતું કે ચૈતન્ય નો ત્યાં ચૈતન્ય સાથે સીધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વધે છે. ચૈતન્યનો ચૈતન્ય, ચૈતન્યનો અસર ચૈતન્ય ઉપર આવે છે. એટલે શું કહેવું છે કે જે પાત્ર જીવ નાની પુરુષનો સમાગમ કરે છે, પ્રત્યક્ષ સમાગમ કરે છે, એનું જે ચૈતન્યની ભાવનાવાળું પરિણમન, ચૈતન્યની પ્રાપ્તિવાળું પરિણમન, એની અંદર ચૈતન્યની જાગૃતિવાળું પરિણમન કે મારે મારા સ્વભાવને ગ્રહણ કરવો છે, ત્યારે સામેનું ચૈતન્ય જાગ્રત છે, એ ચૈતન્યનો ચૈતન્ય ઉપર પ્રભાવ આવે છે, અસર આવે છે. બે પદાર્થ સ્વતંત્ર છે, તો કઈ એમ નથી. એ સ્વતંત્ર હોવા છતાં એક એનામાં ધર્મ છે, એ તો ઈશ્વર નહીં નાખ્યો. 47 નહીં, ઈશ્વર નહીં સ્થાપ્યો છે. ઈશ્વર નહીં, એ આત્મા પરતંત્ર છે, પરના સંસ્કાર જીલે એવો છે, ક્યાંથી નાખ્યો. જીવો અહીંયા આખો સ્વભાવ ઉડે છે, નિમિત નિમિત્તિક સંબંધ ન માને તો આખો સ્વભાવ ઉડે છે. એ મફત નથી નાખ્યો કે મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. જીવું અહીંયા જ્ઞાન છે, જ્ઞી છે, એવું જ જ્ઞાન થાય છે અહીંયા. જો તમે જ્ઞી જ્ઞાન નો નિમિત્ત નિમિત્તિક સંબંધ ન સ્વીકારો તો તમારે જ્ઞાન સ્વભાવ છોડવો પડશે. શું છે અહીંયા લાલ રંગનું મરચું છે અને લીલા રંગનું મરચું છે, બે મરચા છે. તો જ્ઞાનમાં જણાય છે કે છે બે મરચા, પણ એક લાલ રંગનું એક લીલા રંગનું. જો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાન જ્ઞેયનો હોત નહીં, જો તમે જ્ઞેયને નિમિત્ત તરીકે સ્વીકારવા તૈયાર ન હોય તો તમારે જ્ઞાનને ઉડાડવું પડશે. કેમ સામે શું પડ્યો, ખોટો પડ્યો, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પડ્યો.